તારીખ 23/11/1992 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 2
23/11
જૈન પદ્ધતિમાં સૂક્ષ્મ જીવ પ્રત્યે અહિંસા ભાવ છે. પત્રાંક 837માં કહે છે કે જેટલે અંશે અહિંસા તેટલે અંશે સમતા વગેરે. એટલે જૈન વિતરાગ ભગવાન સંપૂર્ણ સમતામાં છે, અન્ય દ્રષ્ટિના જ્ઞાનીઓ સંપૂર્ણ સમતામાં નથી. એમ નક્કી થઈ શકે અન્ય દ્રષ્ટિના એટલે અન્ય સંપ્રદાય, એ વાત સ્પષ્ટ છે. મોક્ષ માર્ગ જૈન પદ્ધતિ સિવાય કાંઈ નથી, અથવા એનું નામ જૈન પદ્ધતિ છે. એક હોય ત્રણ કાળમાં પરમાત્માનો પંથ, એ આત્મા એક વૈજ્ઞાનિક પદાર્થ છે. એના ગુણધર્મોને ધારણ કરતો, એનું સંસાર વિજ્ઞાન છે, એના પરિભ્રમણનું પણ વિજ્ઞાન છે, અને એ પરિભ્રમણથી છૂટવાનું પણ વિજ્ઞાન છે. પછી એને નામ જૈન ગુણવાચક, જૈન નામ તો ગુણવાચક છે, વિષય કષાયને સમ્યક પ્રકારે જીત્યા હોવાથી એને જૈન કહીએ છીએ. નામ કોઈ પણ હોય એની સાથે શબ્દનો આગ્રહ તો હોતો નથી. એનું જે વાચ્ય છે કે જે પ્રકારે આત્મા તમે બંધનથી છૂટે છે, એ છૂટવાનો બંધનનો જે પ્રકાર છે, બંધન છૂટવાનો જે પ્રકાર છે, એ ત્રણે કાળે એક જ જાણ્યું છે. એ શુદ્ધ પવિત્ર પરિણામથી જ મલિનતા અને અશુદ્ધતા ધોવાય છે. એ સિવાય અશુદ્ધતા અને મલિનતાને કાઢવા માટે શુદ્ધતા અને પવિત્રતા સિવાય બીજું હોય પણ શું શકે? વિચારતા પણ બીજી કોઈ વાત સમજમાં કે લક્ષમાં આવેલી. એટલે આ એક જ પદ્ધતિ મોક્ષ થાય છે. બાકી આસ્તિક્ય દર્શનોમાં મોક્ષનો વિષય ચાલ્યો છે, પણ તે કોઈ સંપૂર્ણ વૈજ્ઞાનિક નથી. એ લોકો થોડું ઘણું વિજ્ઞાન જે કાંઈ સ્વીકારે છે એ પણ આંશિક ને પૂરું માનીને સ્વીકારે છે. અને એ ભગવાન ઋષભદેવ સ્વામીના વખતથી જે પરિસ્થિતિ ઊભી થઈ, એમના દિવિધની વખતે પણ અનેક વિભિન્ન યોગ્યતાને કારણે તુંડે તુંડે મતિર્ભિન્ના જેમ કહેવામાં આવે છે, એ રીતે કોઈને કાંઈ બેઠું, કોઈને કાંઈ બેઠું, કોઈએ કોઈ વાતનું એકાંત કર્યું, કોઈએ કોઈ વાતનું એકાંત કર્યું, એ રીતે અનેક ધર્મ મતો પ્રવર્ત્યા, પણ તેથી કાંઈ આત્મહિત ના થાય. એટલે એક જ પદ્ધતિ છે જેને આપણે આજે જૈન પદ્ધતિ વિતરાગ માર્ગ કહીએ છીએ. એક જ વિતરાગ માર્ગની પદ્ધતિ છે, બીજી કોઈ પદ્ધતિ મોક્ષ માટે નથી.
વિશેષ કારણ શું હોય?
અનેક કારણો છે એમાં. કારણો તો એક તો પોતાનો જ મતિ વિપર્યાસ મૂળમાં છે, દેહાત્મ બુદ્ધિ છે, રાગાત્મ બુદ્ધિ છે, મતિ વિપર્યાસ તો છે, પછી બીજા દુર્ગુણો એની સાથે ભળે છે, કોઈ વાર પોતાની મુખ્યતા કરવાનું કારણ બને છે, મનુષ્ય ગતિમાં મુખ્યપણે માન કસાય, પોતાનો જુદો રસ્તો કાઢે છે, અને કોઈ પણ યોગે એના અનુસરનારાનું એવું મળી જાય છે. મુખ્ય વાત તો પતિ વિપર્યાસ છે, પછી તો જેટલા જેટલા દુર્ગુણો ઉત્પન્ન થાય એમાંથી એ વાત આગળ ચાલે છે. વેદ જ્ઞાન ચાલુ થયા પહેલા જ્ઞાનમાં રહેલી જ્ઞાનની સ્વચ્છતા, વ્યાપકતા, વેદકતા, પ્રત્યક્ષતા મુમુક્ષુને અવલોકનથી ખ્યાલમાં આવવા જોઈએ એવા પ્રયત્ન માટે શું કરવું યોગ્ય છે, એના જેટલા કોઈ વિવિધ પાસાઓ હોય ચર્ચા કરવા માટે પ્રશ્ન છે. ભેદ જ્ઞાન ચાલુ થયા પહેલા જ્ઞાનનું સ્વાભાવિક સ્વરૂપ જે સમજવું છે, અથવા જ્ઞાન પોતાના સ્વાભાવિક સ્વરૂપને જુએ, અવલોકે, એ અવલોકનના પ્રયત્ન માટે સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના આવે, ગુણ જિજ્ઞાસા અને એટલી જ આવશ્યક છે. ગુણની રુચિ, ગુણની રુચિ, કૃપાળુદેવ કહે છે ગુણથી ઉત્પન્ન થતા સુખની રુચિ, જગતના સાંસારિક સુખ દોષથી ઉત્પન્ન થતા છે, ગુણથી નથી ઉત્પન્ન થતા. સંસારના પંચેન્દ્રિયના જેટલા સુખ જે પરિણામે ભોગવાય છે એ બધા પાપના પરિણામ છે, તીવ્ર કષાયના પરિણામ છે, દૂષિત પરિણામ છે, ત્યાં તો મંદ કષાયના પણ પરિણામ નથી. અને આત્મ સ્વરૂપને એટલે જ્ઞાન સ્વભાવને, જ્ઞાયક સ્વરૂપને ઓળખવાની જિજ્ઞાસા એ આનંદ ગુણનું વિધાન છે, અને ઓળખવાની અપૂર્વ જિજ્ઞાસા વાસ્તવિક મુમુક્ષુતામાં તો પરિસ્થિતિ એવી બને છે કે જે સ્વરૂપથી પોતે અજાણ છે અનાદિથી, અને ખ્યાલમાં અથવા મૂલ્યાંકનમાં એવી વાત સમજમાં આવી છે, મૂલ્ય થયું છે કે જો આ એક સ્વરૂપ સમજાય, સ્વરૂપ ઓળખાય, તો એ સ્વરૂપ આશ્રિત પરિણામ થઈ શકે, એનો આશ્રય લઈ શકાય, એનો અનુભવ કરી શકાય, અને એનું ફળ સાદી અનંત અનંત સમાધિ સુખ છે, અનંત દર્શન સહિત છે. એટલું જો મૂલ્ય આવે, એ તો નફાનો વેપાર કેટલો છે, નફો કેટલો થવાનો છે એટલી વાત છે, કેટલા નુકસાનથી બચવાનું છે એનું બીજું પાસું છે, કે ચાર ગતિના જન્મવાના દુઃખ, મરવાના દુઃખ, પીડાના દુઃખ, પશાપાની પીડાના દુઃખ, અને એથી સૌથી વધારે જે દુઃખ છે આ બધા દુઃખથી એ મૂંઝવણનું અને ટેન્શનનું દુઃખ છે, જે નિબોધમાં હોય છે, વધુમાં વધુ, અને સર્વ અજ્ઞાની જીવોને હોય છે કે જે ટેન્શનમાં આવતા આપઘાત કરતા પણ માણસ પાછું વાળીને જોતો નથી, એ સૌથી અધિક દુઃખ છે. પ્રાણ ત્યાગ કરવા કરતા પણ વધારે દુઃખ છે. એ તમામ દુઃખથી છૂટવાનો એક જબરદસ્ત ઉપાય માસ્ટર કી હાથમાં આવે છે. એટલું મૂલ્ય યથાર્થ રીતે આવે તો એ સ્વરૂપને સમજવાની, ઓળખવાની, એને શોધવાની અંતરખોજની જે જિજ્ઞાસા છે, એ જિજ્ઞાસા આ જીવની તમામ આસક્તિને ખલાસ કરેલી છે. જિજ્ઞાસા જો સ્વરૂપનો પત્તો લાગે તો અનંત સુખનું નિધાન હોવાથી પરિણતિ દોડીને જા શકે, એ ઉપયોગને નહીં રોકી શકાય. પછી ત્યાં જતો અત્યારે પણ કલ્પિત સુખનો સ્થાનમાં ઉપયોગ દોડીને જાય છે, એ કોણ રોકી શકે છે પોતાના ઉપયોગને? તો વાસ્તવિક સુખનું નિધાન, અનંત સુખની ખાણ મળે તો ઉપયોગ કેમ ન જાય? એને તો રોક્યું પણ રોકી ન શકાય. એવા સ્વરૂપની અંતરખોજની જિજ્ઞાસાની ભૂમિકા જે મુખ્યની છે તે યથાર્થ ભૂમિકા એવી છે કે જે જિજ્ઞાસાના કાળમાં જ વૈરાગ્ય ઉપશમ પરિણમી જાય છે. કૃપાળુદેવજીને જે શબ્દોથી વૈરાગ્ય ઉપશમનો વાચ્ય બતાવવા માગે છે એ મુમુક્ષુની ભૂમિકાનો આ વાચ્ય છે કે તારા સ્વરૂપની અંતરખોજમાં તારા ઉદયના તમામ રસ ખલાસ થઈ ગયા કે નહીં, ટીકા પડી ગયા કે નહીં, જે ઉદય હોય છે. એક ફાળ પડે કોઈ ભય નહી તો મને ભૂખ નથી લાગી, મારી ભૂખ લાગી તો ઉડી ગઈ એમ છે. શું કે ભૂખ મારી ઉડી ગઈ એમ, એ તો સંસારના સંયમ વિયોગના સાધારણ નફા નુકસાનના પ્રસંગ છે. આ તો નફો નુકસાન બંને અનંત છે. અનંત નુકસાનમાંથી બચાને અનંતો લાભ મળે સુખમાં, એટલું મૂલ્યાંકન થયા પછી જેની શોધ કરવાની છે એ શોધની ભૂમિકા કોઈ એવી છે કે ખાવા પીવાના ને પહેરવા ઓઢવાના કે ઉદયના કોઈ પણ પંચેન્દ્રિયના વિષયના રસ, એના રસ તો ફીકા પડી જાય પણ નિરાતે નિંદ્રા ના આવે, સુખેથી ઊંઘ પણ ના આવે, એવી રીતે પાછળ લાગી જાય પૂરી શક્તિથી. જેટલી શક્તિ વર્તમાનમાં છે સંગીત પંચેન્દ્રિયને, એ પૂરી શક્તિ જો એક દિશામાં લગાવે તો આ એક એવો સુંદર માર્ગ છે કે જેમાં નિષ્ફળ થવાના કોઈ ચાન્સીસ નથી. ગેરેન્ટેડ એને લાભ થાય, આત્મજ્ઞાન થાય, થાય ને થાય, ગેરેન્ટેડ. અને અનંતાને થયો છે તો મને શા માટે ન થાય? જો અત્યાર સુધીમાં અનંતાને થયું છે એ મારી જાતના જીવ છે કે કોઈ બીજી જાતના છે? મારી જાતના જીવ છે તો એને થાય, મને કાને થાય? ત્યાં કારણ ખરું. મારી તૈયારી હોય તો મને થાય, મારી તૈયારી ન હોય તો મને થાય. જયારે હું તૈયાર થયો છું જગતમાં કોઈ દ્રવ્ય કોઈ ભાવ એવા નથી, કોઈની તાકાત નથી તો મને મારું કામ કરતા રોકી શકે, કેમ કે મારા અંદરમાં કોઈની પહોંચ નથી. અનુકૂળતા પ્રતિકૂળતા બહાર રહી જાય છે, અંદરમાં કોઈની પહોંચ નથી. એટલે કોઈ અનુકૂળતા પ્રતિકૂળતા અભ્યંતર કાર્યને રોકી શકે એવી પરિસ્થિતિ નથી. ને એના તો આ દ્રષ્ટાંત આવે છે કે દેવલોકમાં દેવોને નવું સમ્યક દર્શન થાય છે, વૈભવ ની વચ્ચે આવરતા થાય છે. નારકીઓને સમ્યક દર્શન થાય છે, પ્રતિકૂળતાના ગંજ ખડકાઈ ગયા છે ત્યાં એને થાય છે. પ્રતિકૂળતા તો સાંભળી ન શકાય એવું છે. જેના શરીરને કાપીને રાયરાય જેટલા ટુકડા કરી નાખે માર નારાયણ, એવી રીતે મારે બે ચાર લાફા ન મારે, હથિયારથી કાપી નાખે, એને પણ સમ્યક દર્શન કરી શકે છે કેમ કે એની તૈયારી છે. અંતરમાં કોઈ પહોંચતું નથી એવી રીતે અભિપ્રાયને તો બળવાન રાખવો જોઈએ, બળવાન બનાવવો જોઈએ. અભિપ્રાય શિથિલ થાય એવી કોઈ વાત વિચારવી પણ ઘટે નહીં, સ્વીકારવી પણ ઘટે નહીં. દાખલા તરીકે એક માણસ દાન આપે છે, ખરેખર દાન તો પૈસાનો ત્યાગ છે. ધ્યાન શું છે? પૈસાનો ત્યાગ છે. પણ અભિપ્રાય ને હું એક મારા પૈસા ને આપ્યા, મારા પણ અભિપ્રાય ને રાખીને આપ્યા, આપ્યા નથી મારા પણ રાખ્યું છે. અભિપ્રાય વિરુદ્ધ પરિણામ છે દાનના. શાસ્ત્રમાં નિર્દોષતા નથી આપી દાનને, એવા દાનને નિર્દોષ નથી ગણ્યું. તારો હક, તારો અધિકાર, તારું સ્વામિત્વ ઉઠાવી લે પેલા. એટલે તો કૃપાલુભાઈ ત્યાગની વ્યાખ્યા બહુ સુંદર કરી એક પત્રમાં, કે અધ્યાસના ત્યાગને શ્રીજીન ત્યાગ કહે છે. અધ્યાસના ત્યાગને ત્યાગ કહે છે. બાહ્ય ત્યાગની વાત કેમ ન કરી? તો પહેલા એ થવું જોઈએ, નહીતર શું થશે કે સ્વામિત્વ રહેશે અને ત્યાગ થશે. ત્યાગ નહીં થાય એવું નથી તો કોઈ એમ કહેશે કે તમે ત્યાગ કર્યો, ભગવાન નહીં સ્વીકારે ત્યાગ. ફરી જાય છે અંતર પરિણામ, ફરી જાય છે. નાખી હોય હોય દેવ, એક વાત સ્પષ્ટ છે કે ચારે ગતિમાં સમ્યક દર્શન એક જ વિધિથી થાય છે. પરમાર્થના બે માર્ગ નથી, સાયન્સમાં બે પરિસ્થિતિ નથી, એ પણ એક સાયન્ટિફિક પોઝિશન છે, એક રિઝલ્ટેડ પોઝિશન છે. એટલે એમાં કોઈ બે વાત નથી અને એ સમજવાનું છે, તત્વ એ સમજવાનું છે. એટલું દ્રષ્ટાંત છે, એનું મૂળ એલિમેન્ટ શું છે ત્યાં. એ ચારે ગતિમાં જે ચીજ થાય છે તો એવો જે બાધા નથી પામતો, નિર્બાધ સિદ્ધાંત આમાં કયો છે એટલું જોવાનું છે. કેમ કે શાસ્ત્રમાં આવશે 142 કળશલીઓ, 154 ગાથાલીઓ સમયસારની, તો સુપરલેશાના પરિણામ વાળા જીવને સમ્યક દર્શન નથી લીધું. અંગ પૂર્વનો સ્વાધ્યાય છે, 5 સમિતિ યુક્તિ અને 28 મૂળ ગુણનો પાલન છે. કષાયની મંદતા એક જુદી ચીજ છે અને દર્શન મોહની મંદતા એક જુદી ચીજ છે. એટલે આપણે ત્યાં કૃપાળુ પાત્રતા શબ્દ વાપરે છે. મહાવીરના બોધને પાત્ર કોણે કહ્યું? તો કષાય મંદ થયો એક વાત છે, કષાયનો રસમંદ થયો એક ડિફરન્ટ ફેક્ટર ઓલ ટુગેધર, એક જુદો મુદ્દો છે. ત્યાં દ્રવલિંગીને જે કષાય મંદ થયો છે, કષાય રસ યથાર્થ પ્રકારે મંદ નથી થયો. શુક્લ કૃષ્ણમાં તો કષાય રસ થોડો મંદ થાય છે, પણ દર્શનમાં મંદ નથી થતો. દર્શન મોહની મંદતાની સાથે સાથે ચારિત્ર મોહના રસમંદ થાવો, ચારિત્ર મોહનો રસમંદ થાવો. કેમ કે કોઈ પણ પરિણામની શક્તિ તે પરિણામમાં ઉત્પન્ન થયેલા રસમાં છે આ એનું પરિણામનું વિજ્ઞાન બોલે છે, આ એનું સાયન્સ છે. એટલે જે કાંઈ અવલોકન કરવાનું છે એ આ વિષય ઉપર ધ્યાન ખેંચવાનું છે કે રસ ક્યાં છે. હા, કષાય રસની દર્શનોની મંદતા થાય, કષાય રસની મંદતા થાય અને સમયક દર્શન થાય. કષાયની તીવ્રતામાં તો કોઈને સમયક દર્શન ન થાય, તો પાપના પરિણામ છે. સાધુની નાર્તીમાં થઈ શકે છે, સંજોગો એને કષાય તીવ્ર કરાવે, એ પરિસ્થિતિનો ત્યાં નિષેધ થયો છે, તો સંયોગોના આધીન જ રહેવું પડે. એ વસ્તુ સ્થિતિ નથી, તો બે પદાર્થ ભિન્ન રહેતા નથી. વેદ જ્ઞાનમાં તો બે પદાર્થની ભિન્નતા નહીં, બે પદાર્થને અનુસરીને થતા રાગની ભિન્નતા પછી એનો અનુભૂતિનો વારો આવે છે. કૃષ્ણ લેશિયા છે એ સામાન્યપણે છે, વિશેષપણે જે જીવ સમ્યક દર્શન પામે એ કઈ કૃષ્ણ
લેશિયા
કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર જીવ ભેદ જ્ઞાન કરે ત્યારે એની અનુભૂતિ થાય, અને એ ભેદ જ્ઞાન જ્ઞાન અને રાગના ભિન્નપણાનો પ્રયોગાત્મક અભ્યાસ છે. અને એ પ્રયોગાત્મક અભ્યાસ કોઈ પણ ગતિમાં જ્યારે જીવ શરૂ કરે છે ત્યારે એને કૃષ્ણ દેશ્યાના પરિણામ ન રહી શકે. એ જ્ઞાનના અભ્યાસ કાર્ય દેશ્યા અને એ જીવને સમ્યક દર્શન થાય છે તે હકીકત છે. આપણા શાસ્ત્રોની એક પ્રસિદ્ધ વાત છે, સમજવું એટલું રહે છે આપણે કેવી રીતે કરવું. મૂળ વાત છે, પ્રયોજન પિન પોઈન્ટ ક્વેશ્ચન છે, એ આ છે કે એ કેવી રીતે થાય. આટલી કસાયની મંદતામાં ન થાય, 28 મૂળ ગુણ પાળી અને એના પુણ્યમાં નવમી ગ્રીવત જાય તો કઈ સમ્યક દર્શન થવા માટે બંધાયેલું નથી. સમ્યક દર્શન એના માટે બંધાયેલું નથી. તો એ કયું તત્વ છે, શું કારણ છે, આ વસ્તુ એનું વાચ્ય પકડીને ત્યાં સુધી પહોંચવું એ આપણા માટેનું પ્રયોજન છે. તમામ તત્વ અભ્યાસનું જે કાંઈ પ્રયોજન છે આ જગ્યાએ છે. આ જગ્યાએ એને સમજાય કે બીજી તો અનેક વાતો છે, પણ એ બધી વાતો અહીંયા લાવવા માટે છે. એ જો ખ્યાલમાં ના આવે તો એ વાતો વાતે બોલું છું. એ મહત્વનો મુદ્દો આ છે કે એક તિર્યંજ પણ શું કરે છે, તો આત્મજ્ઞાન પામે છે અને મોક્ષ માર્ગમાં આવે છે. એક મુનિ દીક્ષા લઈને શું નથી કરતો કે જેથી એનું પરિણામ જતું નથી. બસ આ પિન પોઈન્ટ ક્વેશ્ચન છે. બધી વાતોનો સરવાળો આ જગ્યાએ જો સમજમાં ન આવે તો એનું તત્વ નહીં પકડાય. તત્વનું તત્વ છે એટલે એને અમૃતચંદ્ર આચાર્ય આત્મનઃ તત્વમ એમ કહે છે, 1239માં અને 1246 વર્ષમાં આત્મનઃ તત્વમ કહે છે. આત્મા તો પોતે તત્વ છે સાહેબ, તો કે મને ખબર છે આત્મા પોતે તત્વ છે, પણ આવે તને તત્વનું તત્વ કહીએ છે. અને તે આ ઉપાય છે, આ માર્ગ છે, આ ઈલાજ છે. 12 અંગમાં કોઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય હોય તો આ છે, અને એ 12 અંગનું રહસ્ય છે. જેને પકડાણું બેડો પાર છે, ન પકડાનું તો ફરતા આટા માર્યા કરે. પછી શાસ્ત્રમાં મારે કે ક્રિયામાં મારે કોઈ વિધિ મારે પ્રયોગ કરવો કઈ રીતે, આ પ્રયોગમાં જવા માટે એટલા માટે આખી આપણે એક લાઈન ચોક આઉટ કરી છે આ વિશે. જ્યાં સુધી પૂર્ણતાનું લક્ષ્ય ન બંધાય, પૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય ન બંધાય, ત્યાં સુધી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના જે માત્રામાં આવવી જોઈએ એ માત્રામાં ના આવે, ઉપર છલ્લી રહે. એટલે એ ભાવના નિરંતર ન રહીએ, એને ક્યારેક થાય પાછો ક્યારેક ઉદયમાં રોકાઈ જાય, વળી પાછો નવરો ઉદયમાંથી થાય ને વળી ક્યારેક પછી ઈચ્છા થાય વળી પાછો ઉદયમાં ચાલ્યો જાય, વિસ્મરણ કરે છે. લક્ષ એવી ચીજ છે કે જેને સ્મૃતિ વિસ્મૃતિની અપેક્ષા નથી. સંસારમાં પૈસા કમાવા માટે યાદ કરવું પડે વેપારીને, તો હાલતો ચાલતો ખાતો પીતો હું તો એવી જે ઘટમાળ આવતી હોય, આનું આમ કરવાનું છે, આનું આમ કરવાનું છે, આને ટેલિફોન કરવાનું છે, આને આમ કરવાનું, એને ફેક્સ મૂકવાનો છે, શું કે છે અત્યારે બધું ઘણું થયું છે ને. એ કેમ ચાલે છે કે એની પ્રાપ્તિ માટેની ખરી ભાવના ઉત્પન્ન થઈ છે. પછી ભલે એ સંસાર અકડાવવાની છે, એવી જ મોક્ષની મોક્ષાર્થી પણ એને કહ્યું છે, માત્ર મોક્ષ અભિલાષ એ જ કૃપાલદેવે કહ્યું છે. એ સ્થિતિ આવ્યા વિના મુમુક્ષુતાનો પ્રારંભ નથી. મુમુક્ષુ શબ્દ જ એટલા માટે કર્યો છે, મુંચ મુંચ ટુ લીવ, છૂટવા માટે, જન્મ મરણથી છૂટવા માટેનું એકમાત્ર લક્ષ્ય રહે એવી ભાવના વગર, એવી એવા ધ્યેય વગર, એવા લક્ષ્ય વગર, એને અનુસરીને જે ભાવનાની માત્રા હોય એ કદી ઉત્પન્ન નથી થતી. અને એ ભાવના વિના અંતરખોજની જિજ્ઞાસા જે લેસ પરિણામ ઉપસમ વૈરાગ્યના પરિણામ લાવે, યથાર્થ રીતે, યથાર્થ રીતે તો આ જીવે દીક્ષાએ લઈ લીધી છે, પણ યથાર્થ રીતે લાવે આ ભાવના પૂર્વક આવે સંસ્કારી જીવને થાય છે, બીજાને નથી થતું. એટલે ત્યાં સત્પુરુષ ની સજીવન મૂર્તિ નો કોઈ યોગ નથી, અને સજીવન મૂર્તિના યોગ વિના જ્ઞાન પ્રાપ્તિ નથી ક્યાંય. આ એક દેશનાલબ્ધિનો સિદ્ધાંત છે. એટલે નારકી અને તિર્યંચમાં તો જે સ્વભાવના સંસ્કાર લઈને ગયેલો જીવ છે, એ સ્વભાવના સંસ્કાર એક સ્ટેજ છે. આ લાઈનમાં જ્યાં મુમુક્ષુતા શરૂ થઈ મનુષ્ય ગતિમાં કે દેવ ગતિમાં, કેમ કે ત્યાં બંને યોગ છે, ત્યાં પણ પુરુષનો જ્ઞાનીનો યોગ છે દેવને અને મનુષ્યને, તો ત્યાં જે મુમુક્ષુતા શરૂ થઈ અને આત્મરુચિ, આપણે આત્મરુચિ નામના આર્ટિકલ આવી, એ આત્મરુચિ છે, એ આત્મા સંબંધીનો રસ છે, અને એ સિવાયની અનાત્મરુચિ તે આત્માથી વિરુદ્ધ એવા અપવિત્રતાનો મલિનતાનો રસ છે. એમાં બે સાઈડ છે, ત્રીજી સાઈડ નથી, રુચિને બે સિવાય ત્રીજી વાત નથી. એ આત્મરુચિના કોઈ એક તબક્કાએ આત્મ સ્વભાવના સંસ્કાર પડે અને એ જીવ સંસ્કારનું ફળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ઉત્પન્ન કરે એ પહેલાં એનું આયુષ્ય પૂરું થવાનું કોઈ યોગ બને, તો બીજા ભાવમાં તીન ઇંચ પરિણામ મેળા થયા હોય તો તીન ઇંચ નો ભાવ બંધાઈ ગયો હોય, નારકી નો ભાવ થઈ ગયો હોય, પરિણામ ખરાબ થયા હોય તો પણ ત્યાં આ સંસ્કાર, સંસ્કાર એટલે બીજ છે, એનામાં બળ કેટલું છે. ઉગ્યા વગર ન રહીએ, નારકીમાં જાય તો ઉગ્યા વગર ન રહીએ, તિમિંચમાં જાય તો ઉગ્યા વગર ન રહીએ. જેના સંસ્કારમાં આટલું બળ છે એ પદાર્થનું સામર્થ્ય કેટલું, ટોટલ તો નહીં મારવાનો છે. કે જેના સંસ્કારમાં આટલું બળ છે કે નાર્ક સાતમી નારકીના સંયોગને ઓવરટેક કરીને આનંદનો અનુભવ લઈએ, તો એ પદાર્થ નો સામર્થ્ય કેટલું છે એ અચિંત્ય છે. એને વિચારવા જાય તો વિચાર થાકી જાય એવું છે. એટલે ત્યાં તો એ સબ્જેક્ટ ટુ કન્ડિશન છે, જે સંસ્કાર લઈને ગયો હોય એ જ પામે, ત્યાં બીજો જીવ નથી પામતો. એ વાત અત્યાર છે. આપણે તો મુદ્દો એટલા માટે લઈ શકીએ, પણ ત્યાં ભેદજ્ઞાન કરી શકાય છે. પછી કઈ કેટલી તૈયારી લઈને ગયો છે એ તો બીજી વાત છે, અને કોઈ પણ અવસ્થાની પૂર્વ પર્યાય તો અપેક્ષિત છે જ. ઉપરથી ચાલીએ તો મોક્ષ દશા છે એ સબ્જેક્ટ ટુ કન્ડિશન મને એમ સમ્યક દર્શન સબ્જેક્ટ ટુ કન્ડિશન છે કે બીજા સંકેતમાં ના આવે, પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતિકૃત સ્થિતિમાં ના આવે અને એ ત્રીજા સંકેતમાં સિદ્ધ આવે, સબ્જેક્ટ ટુ કન્ડિશન છે. અને બીજો સંકેત પહેલા સંકેત વગરના આવે, સત્પુરુષ વગરના આવે, અને એ સત્પુરુષની ઓળખાણ પાત્રતા વિના ના આવે. આ છેલ્લી વાર પહેલી અહીંથી છેલ્લી લઈને અહીંયા પહેલી આ બાજુથી નીચેથી લઈએ તો એ પાત્રતા એક એવી ચીજ છે કે એ પર્યાયની કોઈ કન્ડિશન નથી, અનકન્ડિશનલ મળે છે. જ્યારે જીવ તૈયાર થાય છે દર્શન કોઈ પણ દશાની વાત ચાલતી હોય ત્યારે બધી વાત તો ક્યાંથી એક સાથે બધી અપેક્ષાઓ થઈ શકાય, છદમસ્ત અવસ્થામાં એવી ભાવના છે. જયારે મુનિ હતા ઉપદેશ આગળ નામમાં પ્રકૃતિ બાંધે છે, મુનિ પણ આમાં ઉપદેશ દે છે ત્યારે એવો ભાવ થઈ જાય છે. આ ક્રમ થી કહેવાય છે ને પહોંચાતું નથી, તત્વ જ્ઞાનમાં આખું છે અને કહેવું પડે છે ક્રમ થી. એના બધા એક સાથે કહેવાતું હોય તો બહુ સારું, તરત પેલો પામ બીજ પર ત્યાં આવે છે, થઈ જશે ને એ ભાવ ઉપર દિવ્ય ધીમીમાં આવી જાય છે. જ્ઞાનમાં તો કોઈ પણ દશાની ચાલતી હોય એની પૂર્વ ભૂમિકા સમજીને એ વાત કરાતી હોય છે, ન સમજાય એને પૂછી લેવું જોઈએ.
જેને સમય દર્શન નથી અને આ સંસાર તો રાગની પરિણીતિમાં રચાય છે. રાગ એ એની એ મૂળ અંદર જો આગ જેવી જે એની ભૂમિકા છે અત્યારે વેદનવાળી અને એનું વિભાવ પરિણામ પ્રભાવ છે એ પણ રાગનું જ કારણ છે. એટલે આખાનું બધાનું મુખ્ય કારણ તો અંતરમાં જોઈએ તો આ બધાનું મૂળ કારણ એનું મૂળ હતું રાગ જ છે.
રાગની સાથે આ આત્માએ એકત્વ કર્યું છે ને એને મિથ્યાત્વને અજ્ઞાન કર્યું છે અને એ પરિભ્રમણનું કારણ છે. આખા સમયસારમાં નિદાન આ કર્યું છે કે દ્રવિલિંગી આટલે શુકલ દશામાં રાગનું એકત્વ નથી કર્યું અને જેને આ રાગનું એકત્વ ચડ્યું એ ચાર ગતિમાં ગમે ત્યાં પામ્યો. એટલે રાગનું એકત્વ, રાગ સાથે કર્તૃત્વ, અથવા અજ્ઞાન છે. પછી ચારિત્ર ની વ્યાખ્યા કરવાની જરૂર નથી કેમ કે ચારિત્ર તો પછી સમય ભાવનો સવાલ નથી. એ તો સમ્યક શોધન જ્ઞાન પૂર્વક જ સમ્યક થાય છે. એટલે સવાલ થતો નથી. એના પૂર્વ બધા કાર્યો વિપરીત છે. નિગોદમાં અનંત કાળ રહ્યો છે, વળી પાછો પરિભ્રમણ ના ચક્કર માં આવ્યો. 2000 સાગર પછી પહેલા પાછો નિગોદમાં જયારે તૈયાર થાય છે કે મારે હવે છૂટવું જ છે, એટ એની કોસ્ટ, જેને છૂટવું છે એને કોઈ બાંધનાર નથી, એ સ્થિતિમાં આવે છે કે આ સંસાર કોઈ ભોગે ન જોઈએ, મારે મારું આત્મકલ્યાણ કરી દેવું છે, મારે આ જન્મ મરણનું પરિભ્રમણ ન જોઈએ અને પરિપૂર્ણ મોક્ષ દશા જોઈએ, કશાય કલંકનો એક કણ મારે માથે ન જોઈએ. જ્યારે એટલી તૈયારીમાં આવે એટલે પાછળ તત્કાળ પ્રગટે છે, કેમ કે એને હવે આ જગતમાંથી કાંઈ જોઈતું નથી. એ પોતાના સ્વરૂપ સિવાય કે આત્મા સિવાય જેને કાંઈ જોઈતું નથી આ જગતમાં, એ ખાસ પ્રકારની પાત્રતા છે. જીવ પામતા અટક્યો હોય તો આ એક જ કારણ છે કે તત્વને સમજવા છતાં પણ ખાસ પ્રકારની પાત્રતા વિના સ્થિતિ કપાય છે. પછી ચારિત્ર મોટો એની પાછળ પાછળ ઘસડાઈને મંદ થાય છે. એ બાજુ લક્ષ ન જાય ને સીધો ચારિત્ર ઉપર ચાલ્યો જાય અવલોકન કેમ ન કર્યું કે મારા પરિણામ માં શું ચાલી રહ્યા છે? પુણ્ય અને પાપ ના પરિણામ, સંવર અને નિર્જરાના પરિણામ થી તો સ્થૂળ છે કે નહીં? સ્થૂળ છે ને. તો એ સ્થૂળ પરિણામ ને કેમ ઓળખાય નહીં? આ તો હજી આત્મા ઓળખવો છે એ તો એથી સૂક્ષ્મ છે, સ્વભાવ તો એથી સૂક્ષ્મ છે. પણ જે સ્થૂળ પરિણામ ની પણ ઓળખ અને પરખ નથી કરતો તો એમાં અટકે છે, સંતુષ્ટ થાય છે. ત્યાં એક શબ્દ લીધો છે 154 ગાથા 155 ગાથા સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય ટીકામાં લીધું છે. આ બધું કરીને એ ત્યાં સંતુષ્ટ થયો છે. એ કર્મનો અનુભવ છે જ્યાં, ઠીક, એમણે શું કહ્યું ત્યાં? કર્મની મંદતા અને તીવ્રતાના ઉદયનો અનુભવ કરે છે, આત્માનો નથી કરતો, જ્ઞાનનો નથી કરતો. અનુભવ તો જ્ઞાનનો કરવો જોઈએ. એટલે ત્યાં એ સંતુષ્ટ થાય છે. કશાય મંદિર થતા સંતુષ્ટ થાય. ભ્રમ થવાનું જ બીજું કામ. કશાય જેમ જેમ મંદિર થાય ને તેમ તેમ આકુલતાનો પારો નીચે આવે. હવે એમાં ભ્રમ શું થાય છે કે શાસ્ત્ર થી તો જ્ઞાન થયું છે, શાસ્ત્ર થી તો આ વિષયનું સમજણ થયું છે, અને કશાય મંદિર થયો અને બારમાં ત્યાગ થયો, જ્ઞાન છે ફલવૃત્તિ, એટલે એ સંતોષ પકડે છે. મને જ્ઞાન પણ છે, જ્ઞાનનું ફળ શાંતિ ને વૃત્તિ પણ છે, વિતરાગતાને ઓળખી નથી. હજી તો જોકે પુણ્યતત્વને નથી ઓળખ્યું, વિતરાગતાને ઓળખવાની વાત તો બહુ દૂર છે. એટલી ચોકસાઈ કરવી જોઈએ. વેપાર કરે, માલ વેચીને નોટ લઈએ તો કોઈ ખોટી નોટ લઈએ? હા, બનાવટી નોટ કોઈ લઈએ છે? ત્યાં 10 વર્ષના છોકરાને કે શેર ન બનાવાય, ત્યાં જેને નોટ જોતા આવડતી હોય એને કે શુકર બેસાડે, ગમે બેસાડી દેવાય. એમ આ વેપારમાં પણ પરખ તો આવવી જોઈએ છે, અને એ ભાવોની પરખ છે. પુણ્ય પણ ભાવ છે, પાપ પણ ભાવ છે, જ્ઞાન પણ ભાવ છે, શ્રદ્ધા પણ ભાવ છે, સમર્પણ ભાવ છે, નિર્દ્રા પણ ભાવ છે. તો એ ભાવનું ભાવ ભાષણ થવું તે ભાવની પરખ છે, અને એ ભાવ ભાષણ એ જ્ઞાનની કેળવણી છે, અને એ જ્ઞાનની કેળવણી અવલોકનના પ્રયોગ વગર કોઈ દિવસ આવે નહીં. કેમ કે અવલોકન એક એવો પ્રયોગ છે કે જે ભાવોના અનુભવને ઓબ્ઝર્વ કરે છે, સતતપણે એ ભાવ ચાલતા ભાવોના પરિણામના ઓબ્ઝર્વેશનમાં જે ઊભો છે, અને એની અનેક જાતની તપાસ અને એની નજર સૂક્ષ્મ થાય છે કે આમાં શું છે, આની ટેકનિક શું છે, આની ખૂબી શું છે, ખૂબીઓ શું છે, એ અવલોકન કર્યા સમજાવે. એના માટે હીરાના વેપારનું દ્રષ્ટાંત દેવું પડે છે કે હીરો તો હીરો છે, પણ એક માણસ ઝવેરી થયા પછી 50 વર્ષે પણ એમ કહે છે કે હું હજી હીરો જોઉં છું, ત્યારે હું શીખું છું, નવું નવું આમાંથી શીખવા મળે છે. 70 વર્ષના માણસ એમ બોલે છે કે 20 વર્ષ હું આ ધંધામાં દાખલ થયો, એના પિતાશ્રીની પેઢીમાં એને હીરો જોતા શીખડાયો, એ 50 વર્ષે 70 વર્ષની ઉંમર એમ કહે છે કે એની મામે શીખું છું. એવો એક બારીક વિષય છે ઉદગલનો વેપાર કરવાનો. તો આ તો એથી બારીક વિષય છે. આમાં અવલોકનનો મહાવરો બહુ સારી રીતે હોવો જોઈએ. અવલોકનની પ્રેક્ટિસ ન હોય તો જે ભાવો ચાલી રહ્યા છે એ ભાવોના નામ શાસ્ત્રમાંથી શીખવા મળે પણ ભાવમાં સંગ થાય. ટોટલમાં જે દ્રષ્ટાંત આપ્યું છે કે એક માણસ સંગીત શીખે છે, એની રાગરાગણી શીખે છે, તો એવી રીતે શીખે છે કે ભાઈ શાર્દુલ વિક્રીતમાં આટલી માત્રા હોય, મંદાક્રાંતમાં આટલી માત્રા હોય, વસંતિકામાં આટલી માત્રા હોય, ઉજાતિમાં આટલી હોય, અનુસ્તુપમાં આટલી હોય, શું પણ એ રાગ કોઈ ગાતો હોય ત્યારે એને ખબર ન પડે કે અત્યારે કયો ચાલે છે, કેમ કે પરખ નથી એને. અને ગાય છે એને માત્રા ભલે ન આવડતી હોય, કોઈ પણ રાગ ગાતો હોય તો કહી દે કે અત્યારે આ રાગમાં આ ઢાળમાં આ છંદમાં ચાલે છે. પરખ જુદી વસ્તુ છે. તો આપણે સત્પુરુષોને માનીએ છીએ, કૃપાળુદેવને માનીએ છીએ, ઓળખાણ થવી બીજી વાત છે. માનીએ છીએ એટલે ઓળખી માનીએ છીએ, એવું માની લેવાની જરૂર નથી. ઓળખવું એક પરખ છે. પરખ એવી ચીજ છે, એક હીરાને ઓળખે તે દુનિયાભરના બધા જ હીરાને ઓળખે, એકને ન ઓળખે એ કોઈને ઓળખતો. પરખ એક એવી વસ્તુ છે. આ વિશે પરખ
પરિણામો તો સમયે સમયે બદલાય છે અને એટલા બધા સૂક્ષ્મ હોય છે કે એમનું અવલોકન કરવામાં જ રહી જઈએ તો પછી ચારિત્ર દિશા ક્યારે પ્રગટે અંદરની,
કે એક વખત અવલોકનમાં તો આવો, પછી આપણે એનો વિચાર કરશું. તમારે જે મુશ્કેલી હશે એનો મુશ્કેલીનો આપણે વિચાર કરશું. ખાલી તર્ક લડાવવાથી તો કોઈ ફાયદો નથી. કેટલોક વિષય એવો છે ચર્ચાની અંદર પણ, આ એક સમજવા જેવો વિષય છે. ચર્ચા તો હંમેશા આપણે કરીએ છીએ તત્વ ચર્ચા પર, પણ કેટલોક વિષય થિયરીથી આગળનો છે, એટલે કે પ્રેક્ટિકલ સાઈડનો છે. એ પ્રેક્ટિકલ સાઈડમાં આવીને કરવા જેવો છે, નહીં તો આપણને ટેવ એવી પડી છે કે બધી જ વાતની માહિતી અને જાણકારી કરી લેવી, ઇન્ફોર્મેશન ન્યુરો ખોલીને બેસી જઈએ છીએ આપણે, અને પછી એમાં સંતોષ પકડવા સિવાય બીજું કાંઈ નથી થતું, અથવા તો પ્રેક્ટિકલ લાઈન ઉપર ચડવાનું એમના કારણે જ ભૂલી જવાય છે. અમારા ગ્રુપમાં, અમારા સર્કલમાં, ખાસ કરીને જે ગુરુદેવ ગાંધી સ્વામિનારાયણ, એમાં શાસ્ત્ર સ્વાધ્યાય, શાસ્ત્ર વાંચન ઘણું છે, અનેક શાસ્ત્રો. પ્રેક્ટિકલ સાઈડનો વિષય એને લઈને ચૂકી જવાય છે એ બહુ છે, જ્ઞાન છે. એટલે એ વાત મુખ્ય થઈ ગઈ. અને એ ચર્ચા ત્યારે કરવી જ લાભદાયી છે, નહીં તો ઓલી ટેવમાંથી આપણે બહાર નહીં નીકળીએ. શું ખરું ને? પછી ટેવમાંથી બહાર નથી નીકળવાનું. બધું જાણી લેવું, બધું જાણી લેવું, પણ એ કઈ જ નથી. જેમ કે હું તમને દ્રષ્ટાંત આપું, સાયકલ આવડે છે તમે ચલાવતા? બરાબર છે. જયારે તમે સાયકલ ઉપર બેસ ચલાવતા શીખ્યા, ત્યારે તમને થિયરી એટલી આપી કે બેલેન્સ રાખવાનું, શું ડાબી બાજુ નહીં પડવાનું ને જમણી બાજુ પણ નહીં પડવાનું, સીધી ચાલવી જોઈએ. આથી વધારે થિયરી શું છે એની છે? પછી તમને સમજાઈ ગયું એમાંથી કેવી રીતે બેલેન્સ રાખવી? કેટલી વાર પડ્યા હતા કયો દે? શીખતા પહેલા કેટલી વાર પડ્યા હતા? પડ્યા એટલે મૂકી દીધું કઈ ફરીને ચડવાનું, અને એ બેલેન્સ રાખવાનું. પ્રેક્ટિસ કર્યા વગર કોઈ દિવસ સમજાય નહીં. એમ પ્રેક્ટિકલ નોલેજનો વિષય પ્રેક્ટિકલમાં આવ્યા વગર માહિતીથી કોઈ બી સમજાતો નથી, કોઈને પણ સમજાતો નથી. આ એની એક મર્યાદા છે. એટલે અમે ગમે તેટલી ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિષયમાં એમ કહીએ છીએ કે કેટલા પ્રેક્ટિકલમાં શરૂ કર્યો, કેટલા આગળ લીધા. હવે તમારી મુશ્કેલી હોય, તમારી સફળતા હોય, એની ચર્ચા કરવાનો કાંઈ વાંધો નથી. એની કોઈ પણ સાઈડની આપણે ચર્ચા કરીએ, ઘણા પડખા છે એની અંદર પણ. એ તો બહુ રસિક વિષય છે. આપણે અત્યાર સુધી સમજાય એના કરતા એની ગહનતા, એની એની ઊંડાણ વિશેષતા બી છે પ્રેક્ટિકલ સાઈડની. પણ એ તો એમાં આવ્યા પછી જ ચર્ચા એવો વિષય છે. ત્યાં સુધી એની ચર્ચા થાય તો ખરેખર સમજાય એવું નથી. બેલેન્સ રાખવું એટલું સમજાય એવું છે, એથી વધારે સમજાય એવું. અને સાહેબની એક વિશેષ સુવિધા તો કે એ પ્રેક્ટિકલ નોલેજની કોઈ વિશેષ સુંદરતા કહો તો એ છે કે એ માર્ગમાં આવ્યા પછી 199 પ્રશ્ન પૂછવા નથી પડતા, ચર્ચા કરવી નથી પડતી. અંદરથી સૂજ આવે, જેમ બેલેન્સ રાખવાની સૂજ અંદરથી આવે કે પછી એને પૂછવા જોઈને જવું પડ્યું કેવી રીતે બેલેન્સ રાખવું? એવો જ વિષય છે. એટલે એ તો ચર્ચાનો વિષય અત્યારે તો નિરર્થક થાય છે. સંપૂર્ણ છે,
અને નિર્દોષ છે. જી, વિતરાગ દર્શન સંપૂર્ણ છે અને નિર્દોષ છે, આપણે જાણીએ છીએ, માનીએ છીએ. જે અમૃતચંદ્રાચાર્ય 131માં કળશમાં સિદ્ધાંત રજૂ કર્યો, તે વિજ્ઞાનતા સિદ્ધાંત લખાય એટલે કે છે ના, તેઓ મહત્વકક્ષા બંધાય એટલે કે છે. હવે અન્ય દર્શનમાં પણ જ્ઞાની પુરુષો થયેલા છે એમ એક અપેક્ષાએ આપણે માનીએ છીએ કે જે લોકોને વેદ જ્ઞાનનો કે આ બધા કળશો કે વિતરાગના વિજ્ઞાનનો બહુ ખ્યાલ નથી, અને જે ચારે માર્ગ ભગવાને માન્ય કર્યા છે, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, સેવા માર્ગ અને ધ્યાન માર્ગ, તો એમાં અન્ય દર્શનમાં ભક્તિ દ્વારા તેઓ એટલી બધી નિર્મળતા પ્રાપ્ત કરે છે કે એ દ્વારા એ લોકોને પણ સમ્યક દર્શન નિશ્ચય આત્મદર્શન પ્રાપ્ત થયું છે. એટલે આત્મા એ રૂપે પરિણામ પામી જાય છે. જેવી રીતે આપણે વાત કરી કે એને છંદની માત્રાને વધારે ખબર ન હોય પણ એને ફરક હોય કે જેથી આ જાણી લે કે આ છંદ મંદા કરતા છે કે આ ઉચ્ચાથી છે કે આ સાધુ વિક્રેટ છે, ભલે એને નોલેજ નથી કેટલી માત્રાની. એવી રીતે એને વિતરાગ દર્શનના વિજ્ઞાનનું પૂરે પરિપૂર્ણ નોલેજ નથી, પણ એ પોતે પ્રભુ પ્રત્યેનો એટલો પ્રેમ, આત્મા પ્રત્યેનો એટલો પ્રેમ દ્વારા એમાં પ્રાપ્ત કરી દે છે.
ત્યાં જે હદ છે માર્ગાનુસારી અને અન્ય દર્શનમાં જે ઈશ્વરનું સ્વરૂપ છે એ વિતરાગ મૂર્તિ જ નથી, એટલે એનું ધ્યાન છે. એ વિતરાગતાનું તો હોઈ શકે નહીં, એની ભક્તિમાં પણ વિતરાગતાનો પ્રકાર ના હોઈ શકે. જે વિતરાગતા છે એ તો માર્ગ જ વિતરાગ માર્ગ છે, બીજો માર્ગ તો છે નહીં. કોઈ રાગ એ માર્ગ નથી, એટલે એ રાગની ભૂમિકામાં હોય છે. એમાં કોઈ જીવ પૂર્વે કોઈ સત્પુરુષ કોઈ તીર્થંકર કોઈ ગ્રંથ એના સહવાસ મારીને કાંઈક કાંઈક એની રુચિ, આ માર્ગની રુચિ, અવ્યક્ત રુચિ, એવું કાંઈક લઈને અપરાધથી બીજા સંપ્રદાયમાં જન્મે છે ત્યારે પણ એના મુખમાં મૂળ વાતો મારો છે તો અખા ભગત ની વાત છે કે કરતા મટે તો તૂટે કર, એ છે મહાભજન નો મર્મ. તું છો જીવ અને તું છો નાથ કહીને અખે ઝટકા હાથ. સિદ્ધાંત જૈન દર્શન નો છે પણ ત્યાં નામ જૈન દર્શન નો નથી, તો મૂળ તત્વ આવી ગયો. હવે પ્રશ્ન એ થવા યોગ્ય છે કે અહીંયા આવ્યું ક્યાંથી? એ સંપ્રદાયમાં તો એ વિષય નથી, એના શાસ્ત્રોમાં એ વિષય નથી, એના ગુરુ પાસે એ વિષય નથી. આવ્યું ક્યાંથી? તો એ પૂર્વમાંથી લઈને આવેલી મૂડી છે કે જે અત્યારે કંઈક બોલે છે, દેખાય છે એની પાસે. અને એવા અનેક ધર્માત્માઓ થઈ ગયા, જેમ કે કૃપાલદેવનો જન્મ છે વિષ્ણુ સંપ્રદાયમાં, માતાજી તો સ્થાનકવાસીમાં છે, પ્રતિમાના નિષેધક છે, પોતે સારી રીતે ખુલાસો કરી દીધો છે, છતાં કેવી રીતે પૂર્વને મૂડી લઈને આવ્યા? અનેક મહાત્માઓ છે એ પાછા મૂળ જૈન દર્શનમાં આવી શકે છે. એવું નથી કે અજૈનમાં જન્મે એટલે જૈન દર્શનમાં ના આવે, એવું કઈ નથી. પણ અન્ય દર્શનમાં રહેને જ્ઞાની થાય એવું નથી બધું. હવે આપણે જે ચાર વાત કરી એને આપણે વિચારી લઈએ, જરા ચોખ્ખો થઈ જાય વિષયમાં. ફરીથી કહો ચારનો ક્રમ શું લીધો આપણે? જ્ઞાન માર્ગ. તો જ્ઞાન તો સ્વરૂપ જ્ઞાન તે આત્મજ્ઞાન છે, આત્મ સ્વરૂપનું જ્ઞાન તે આત્મજ્ઞાન છે. એ સિવાય કોઈ આત્મજ્ઞાન છે? કંઈ શાસ્ત્રનું વાંચન તે કોઈ આત્મજ્ઞાન છે? શાસ્ત્રની સમજણ કોઈ પદ્ધતિ આવડે એટલે કોઈ આત્મજ્ઞાન છે? કોઈ યાદદાસ્ત કોઈ આત્મજ્ઞાન છે? એવું તો કાંઈ નથી. કોઈ ધારણા આત્મજ્ઞાન નથી, સ્ફૂર્તિ જ્ઞાન નથી. બાકી તો કોઈ ધ્યાન છે? પ્રભુ દર્શન માં વિતરાગ પ્રભુ સિવાય તો કોઈની વાત, પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને વિતરાગ પ્રભુ માં કૃપાળુ દેવે જેમ કહ્યું તેમ 504 સત્રાંત 504 માં કે સર્વજ્ઞને પણ સમ્યક દ્રષ્ટિપણે ઓળખતા તેનું ફળ મહત છે, અન્યથા સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું આત્મ પ્રત્યે કોઈ ફળ નથી. શું લીધું? સંગત સર્વજ્ઞ હો, નિર્ગ્રંથ મુનિ હો કે સત્પુરુષ હો, ઓળખવાનો સમ્યક સ્વભાવ છે જે ત્યાં પ્રગટ છે, અને એ ઓળખ્યા પછી જે ભક્તિ છે તે સાચી ભક્તિ છે. બાકીની ભક્તિ ઓગ ભક્તિ છે. ઓગ ભક્તિ એ માર્ગ નથી. ઓગ ભક્તિ તે કોઈ માર્ગ નથી. એવી ભક્તિ તીર્થંકરની પણ અનંતવાર કરીએ છીએ સમોસરણમાં જઈને, એ ભક્તિ છે પછી કોઈ જીવ પામ્યો નથી. એટલે મૂળ તો એક જ તત્વાળીને જોઈએ છે કે એનું પણ જ્ઞાન થાય છે ત્યારે ભક્તિ પ્રગટ છે. એટલે અમે તો એમ જ લઈએ છીએ કે ભક્તિ છે એ જ્ઞાનની પર્યાય છે, રાગની નહીં. પરિભાષા જ જુદી લઈએ છીએ. ભક્તિ કોઈ રાગની પર્યાય નથી. પદ ગાવું એ ભક્તિ એ રૂઢિ છે. વાસ્તવમાં જ્ઞાનપૂર્વક ઉત્પન્ન થયેલું બહુમાનના પરિણામ તે ભક્તિ છે. હવે એમાં શું છે, એનો લોજિક શું છે? લોજિક એમાં એ છે કે જે નિર્મોહી પુરુષ છે, પરમાત્મા છે, જ્ઞાની પુરુષ છે, મહાત્માઓ છે, જે નિર્મોહી પુરુષ છે, એ નિર્મોહી પુરુષનું બહુમાન આવતા બહુમાન કરનારનો દર્શન કોનો અનુભાગ તૂટે છે, માટે પામે છે. રાગ તે નથી પામતો, ભક્તિના રાગથી કોઈ પામ્યો નથી. દર્શનનો અનુભાગ ઘટવા, દર્શનનો અનુભાગ ઘટવાના ઘણા રસ્તા છે, ઘણા પ્રકાર છે. એના માટે એક પ્રયોજન સિદ્ધિ આર્ટિકલ આપણે જુદો લખેલો છે, આપણે પસંદ આવ્યો હશે. કેટલી કેટલી જગ્યાએ દર્શનો ઘટી શકે છે, વધી શકે છે, અભાવ થઈ શકે છે,
અને તત્વાન સૂત્ર જે મહાન આચાર્ય ઉમા સ્વામી ભગવાને લખ્યું એમાં પણ 14 પ્રકારે સિદ્ધ એ રીતના જે વાત કરી છે એમને.
તો પછી એ પ્રકારે જો બતાવીએ અને સિદ્ધની સિદ્ધ સુધીની વાત કરેલી છે કે 15 પ્રકારે સિદ્ધ પણ થઈ શકે છે અને એમાં અન્ય લિંગ પણ લીધા છે, પછી એ પછી વિરોધાભાસ આવતો એવું તો પછી વિરોધાભાસ આવતો એવું આપણે
વિરોધાભાસ તો કૃપાળુ દેવ એમ કહે એક બાજુથી એક હોય ત્રણ કાળ માં
વાસ તો એક જ છે
પરમારસ નો પંથ અને એ જ કૃપાળુ દેવ
છે. આત્માનું પરિણામ
બીજા પ્રકારે પણ થાય તો એ વાત તો કોઈ સમજદાર પુરુષ ન કરે, જ્ઞાની પુરુષ તો ન કરે પોતાની વાતની વિરુદ્ધ વાત. એ સમજદાર બુદ્ધિમાન પણ ન કરે, જ્ઞાની પુરુષ પણ તો કરવાનો પ્રશ્ન નથી. એટલે એટલે તો શું છે કે એવી જે વાતો છે એમાં કોન્ટ્રાડિક્શન દેખાતું હોય, કોઈ સ્ટેટમેન્ટ કોન્ટ્રાડિક્ટરી આવતું હોય તો થોડા એ પરિપ્રેક્ષ્યમાં થોડા ઊંડાણમાં જવું પડે છે કે ભાઈ આમાં આમ કહેવા પાછળ અભિપ્રાય શું છે. ત્યારે કોઈ વિશેષ બુદ્ધિવાળા લૌકિક માણસો પણ પોતાની વાત વિરુદ્ધ જતા નથી પ્રયોજનમાં કે પોતાને નુકસાન થાય. તો જ્ઞાની પુરુષમાં તો સવાલ જ નથી, પણ મહાપ્રજ્ઞા એટલે એવી બાબતમાં તો એના પરિપ્રેક્ષ્યમાં બહુ ઊંડાણમાં જવું પડે છે અને ત્યાં સુધી એ વિષયનો કોઈ અવરોધ આપણને સમાધાન ન મળી શકે એવી પરિસ્થિતિ છે. કોઈ કોઈ ગ્રંથોમાં થોડું એડેપ્ટેશન થવાની સંભાવના ક્યાંક ક્યાંક બની છે, અને ખાસ કરીને આરાધનામાં એવી ઘણી ગાથાઓ જોવા મળે છે કે જે મૂળ દિગંબર બીજા આચાર્યોના શાસ્ત્રો વિરુદ્ધ કેટલીક ગાથાઓ છે, એ શાસ્ત્રોની વિરુદ્ધ પણ કેટલીક ગાથાઓ છે. દેટ ઇઝ એડલ્ટરેટેડ. હા, એટલે ક્યાંક તો એટલે એ વાત કરે કે આવી જયારે કોઈ કોન્ટ્રાડિક્ટરી વાત હોય ત્યારે એના ઊંડાણમાં જોવી જોઈએ કે આ વાત ક્યાંથી જન્મ પામી છે, કેવી રીતે છે, એની પાછળ કોઈ બીજો આશય કે અભિપ્રાય તો નથી ને એમ કહેવા પાછળ. શું કોઈ વખત સમ્યક દ્રષ્ટિ મુનિ કહે છે, કોઈ વખત મુનિ ને સમ્યક દ્રષ્ટિ કહે છે. ઘણા કથાનો યોગની અંદર બહુ ગડબડો ચાલી છે. મહાવીર ભગવાનને લોહીખંડવા જાડા થયા, દવા મગાવી, મુનિ પણ ઉદ્દેશ્ય આહાર લઈએ તો એનો મૂળ ગુણ તૂટી જતો હોય અને એને અધકર્મી આહાર કહેવાતો હોય, તો તેરમા ગુણ સ્થાને પોતે આહાર પણ દવા મગાવે, એ આહાર જ છે ને. એ બધી વાતો આવે છે, એ વાતો સિદ્ધાંતિક રીતે વાતો છે. પણ મોક્ષોને એ મતાંતરમાં જતા કૃપાળુ દીધે ચિંધેલી લાઈન પહેલા પકડી, પછી આગળ ઉપર જરાક સમજાઈ જશે. થોડું સમાધાન
સંપૂર્ણપણે વિદ્રાગ ના વચનિત પ્રતિનું સ્થાન કેવું બધે છે. બધી રીતે મેં પ્રયત્ન કર્યો છે, બધી વિદ્રાગ સાસરે કામ કરી પત્ર વચ્ચે
વિદ્રાગ ના વચન જ પ્રતિક્રિયા. પછી કોઈ પાછળથી મૂકી દીધા હોય વિદ્રાગ ના નામે,